એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં ફરી સ્વાગત. આજે આપણે એક એવી કૃતિની ઊંડાણપૂર્વક વાત કરીશું જેણે આખી પેઢીના અવાજને, એમના દર્દને વાચા આપી. અર્નેસ્ટ હેમિંગવેની ધ સન ઓલ્સો રાઇઝિસ.
હા, હેમિંગવે 20મી સદીના બહુ મોટા ગજાના લેખક, અને એમણે પોતે પ્રથમ વિશ્વયુદ્ધ જોયું હતું, અનુભવ્યું હતું એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે, અને એ અનુભવ એમના લખાણમાં સતત દેખાય છે.
બરાબર. અને પેલો શબ્દ લોસ્ટ જનરેશન, ગુમાવેલી પેઢી, એ તો જાણે આ પુસ્તક સાથે જોડાઈ ગયો છે.
બિલકુલ. યુદ્ધની ભયાનકતા જોયા પછી જે યુવાનો હતા એમની શ્રદ્ધા તૂટી ગઈ હતી, મૂલ્યો હલી ગયા હતા, જાણે જીવનમાં કોઈ દિશા જ નહોતી બચી, બધું નિરર્થક લાગતું હતું.
અને હેમિંગવેની લખવાની રીત પણ એવી જ નહીં, એકદમ સીધી, ઓછા શબ્દોવાળી, પણ ઇશારામાં ઘણું કહી દે. પેલી એમની આઈસબર્ગ થિયરી.
હા, આઈસબર્ગ થિયરી, મતલબ કે જે દેખાય છે એ તો ખાલી ઉપરનો ભાગ છે, અસલી વાત, અસલી ભાવ, એ બધું તો સપાટીની નીચે છે. વાંચનારે પોતે સમજવાનું, અનુભવવાનું.
એટલે આપણે પણ થોડું વિચારવું પડે. અને ધ સન ઓલ્સો રાઇઝિસ, આ તો એમની 1926માં આવેલી પહેલી મોટી નવલકથા હતી જેણે એમને સાહિત્ય જગતમાં સ્થાપિત કર્યા.
અને વાત એમ પણ છે કે આ ઘણી બધી રીતે એમના પોતાના અનુભવો પર આધારિત છે. પેલી 1925ની સ્પેનની ટ્રીપ મિત્રો સાથે પેમ્પલોના.
હા, એને રોમા અક્લે કહે છે ને, મતલબ કાલ્પનિક પાત્રો પાછળ અસલી લોકો છુપાયેલા હોય. એ ફેસ્ટિવલ, બુલ ફાઇટિંગ, એ બધો અનુભવ આમાં ઉતાર્યો છે, એટલે જ પાત્રો એટલા જીવંત લાગે છે.
અને નામ પણ જુઓ, ધ સન ઓલ્સો રાઇઝિસ, સૂર્ય તો ઉગવાનો જ છે. એક તરફ ગર્ટ્રુડ સ્ટેનનું પેલું વાક્ય છે, તમે બધા ગુમાવેલી પેઢી છો,
અને બીજી તરફ બાઇબલનો સંદર્ભ છે કે સૃષ્ટિનું ચક્ર તો ચાલ્યા જ કરે છે. માણસની ઉથલપાથલ ભલે ગમે તેટલી હોય, પ્રકૃતિ તો શાશ્વત છે.
બરાબર. એમાં એક આશાનો સંકેત પણ છે કદાચ, કે પછી ખાલી વાસ્તવિકતાનો સ્વીકાર.
એ જ તો આપણે આજે સમજવાનો પ્રયાસ કરીશું. આ નવલકથાની વાર્તા શું છે, પાત્રો કેવા છે, એમની અંદર શું ચાલી રહ્યું છે. હેમિંગવે આ લોસ્ટ જનરેશનની મનોદશા, એમની તૂટેલી દુનિયામાં અર્થ શોધવાની મથામણને કેવી રીતે પકડે છે, ચાલો એના ઊંડાણમાં ઉતરીએ.
ઠીક છે, તો વાર્તા આપણને લઈ જાય છે 1920ના દાયકામાં યુરોપમાં, ખાસ કરીને પેરિસ અને સ્પેનમાં. અહીં અમેરિકન અને બ્રિટિશ યુવાનોનું એક ગ્રુપ છે, યુદ્ધ પછી જાણે ભટકી રહ્યા છે.
અને વાર્તા કહેનાર છે જેક બાર્ન્સ, અમેરિકન પત્રકાર. યુદ્ધમાં એને એક ઈજા થઈ છે જે સ્પષ્ટ નથી કહેવાય, પણ એને કારણે નપુસક છે.
હા, અને આ ઈજા ખાલી શારીરિક નથી, હેમિંગવે એને એક પ્રતીક તરીકે વાપરે છે. એ આખી પેઢીની વાત કરે છે, ભાવનાત્મક રીતે ખાલી થઈ જવું, કશુંક સાથે સાચા અર્થમાં જોડાઈ ન શકવું, ભવિષ્ય જાણે એમનું પણ ઘવાયું છે.
જેકની વ્યક્તિગત પીડા એ આખી પેઢીની પીડા બની જાય છે એમને.
બરાબર. અને આ પાત્રોનું જીવન જુઓ, સતત પાર્ટીઓ, કાફેમાં બેઠા રહેવું, ખૂબ દારૂ પીવું, ઉપર ઉપરથી વાતો કરવી, જાણે અંદરના ખાલીપાને, દર્દને ભૂલવાનો એક નિષ્ફળ પ્રયાસ.
એમની વાતોમાં કટાક્ષ હોય છે, પણ એની પાછળ ઉદાસી છુપાયેલી હોય એવું લાગે.
હા, વાર્તા પેરિસના આ કાફે કલ્ચરથી શરૂ થાય છે, અને પછી સ્પેનના પેમ્પલોનામાં જે ફિએસ્ટા છે એની અંધાધૂંધી સુધી પહોંચે છે.
અહીં કોઈ સીધો સાધો પ્લોટ નથી કે કોઈ એક ધ્યેય હોય એવું નથી, મુખ્ય સંઘર્ષ પાત્રોની અંદર છે, એમના સંબંધોમાં છે.
અને કેન્દ્રમાં છે જેક બાર્ન્સ અને લેડી બ્રેટ એશલીનો સંબંધ, એમનો પ્રેમ. બ્રેટ ખૂબ આકર્ષક છે, સ્વતંત્ર મિજાજની છે, પણ એટલી જ અસ્થિર, બેચેન.
અને બંને વચ્ચે સ્નેહ છે, સમજણ છે, પણ જેકની શારીરિક સ્થિતિને કારણે એમનો સંબંધ ક્યારે સામાન્ય, મતલબ પરંપરાગત રીતે શક્ય નથી.
તો મોટો સવાલ એ છે કે આવી દુનિયામાં જ્યાં યુદ્ધે બધું તોડી નાખ્યું છે, મૂલ્યો, શ્રદ્ધા, પ્રેમની જૂની વ્યાખ્યાઓ, ત્યાં જીવવાનો અર્થ કેવી રીતે શોધવો? નૈતિકતાના પાયા જ હલી ગયા હોય તો સન્માનથી, ગૌરવથી કેમ જીવવું?
આ પ્રશ્નો આખી નવલકથામાં પડઘાય છે. પાત્રોને થોડા નજીકથી જોઈએ. જેક બાર્ન્સ આપણો વાર્તાકાર, શાંત, નિરીક્ષક, ઘણું બધું અંદર જ રાખે.
પછી લેડી બ્રેટ એશલી, ચુંબકીય વ્યક્તિત્વ પણ ભાવનાત્મક રીતે અસ્થિર. એની સગાઈ થઈ છે માઇક કેમ્પબેલ સાથે.
માઇક કેમ્પબેલ બ્રેટનો મંગેતર, સ્કોટિશ, યુદ્ધનો અનુભવી, પણ હવે સતત નશામાં, આર્થિક રીતે ભાંગેલો અને થોડો ઓઝલોબ્લિનની કટાક્ષ કરતો રહે પોતાની અસલામતી છુપાવવા માટે.
અને પછી આવે છે રોબર્ટ કોહન. એ થોડો અલગ છે.
હા, એ રસપ્રદ પાત્ર છે. શ્રીમંત યહૂદી અમેરિકન લેખક, પહેલા બોક્સિંગ ચેમ્પિયન પણ હતો, પણ એ યુદ્ધમાં નથી ગયો એટલે એનામાં પેલી લોસ્ટ જનરેશનવાળી હતાશા નથી.
એ હજુ પણ જીવન અને પ્રેમ વિશે જૂના જમાનાના રોમેન્ટિક વિચારો ધરાવે છે, અને આ જ વાત એને ગ્રુપમાં થોડો બહારનો, અજુકતો બનાવી દે છે.
અચ્છા.
અને આ બધા પાત્રોના જે ગૂંચવાયેલા સંબંધો છે, એમનું સતત પીવું, ઈર્ષ્યા, ગુસ્સો જે કહેવાતો નથી, આ બધું ભેગું થઈને સ્પેનની ગરમીમાં એક મોટા ભાવનાત્મક વિસ્ફોટ તરફ જઈ રહ્યું હોય એવું લાગે છે.
ચાલો હવે વાર્તાના પ્રવાહમાં જઈએ. પુસ્તક એક, પેરિસ. જેકનું જીવન આપણે જોઈએ છીએ, કાફે, બાર, મિત્રો, બધું ઉપરછલ્લું લાગે.
અહીં રોબર્ટ કોહન મળે છે, જે કંટાળી ગયો છે, દક્ષિણ અમેરિકા જવાનું વિચારે છે, અને જેકનો બ્રેટ માટેનો જે ઊંડો પણ અશક્ય પ્રેમ છે એ અહીં સ્થપાય છે.
પછી બ્રેટ આવે છે અને જાણે આખા વાતાવરણમાં એક વીજળી દોડી જાય. બધા એના તરફ ખેંચાય છે. જેક સાથે એનો સંબંધ ખાસ છે, પણ એ કોઈ એકની થઈને રહી શકતી નથી.
માઇક સાથે સગાઈ છે, પણ એ બીજા પુરુષો સાથે પણ જોડાય છે, અને અહીં જ કોહન એના પ્રેમમાં પડે છે. એમની વચ્ચે એક ટૂંકો સંબંધ પણ બને છે.
અને આ કોહનનો બ્રેટ માટેનું જે લગાવ છે, જે લગભગ વળગણ બની જાય છે, એ જ આગળ જતા ઘણા સંઘર્ષનું કારણ બને છે, ખરું ને?
હા, બિલકુલ. એક પેલું ટેક્સી રાઇડનું દ્રશ્ય છે, જેક અને બ્રેટ વચ્ચેનું. બહુ ઓછા શબ્દોમાં એમના સંબંધની પીડા અને અશક્યતા દેખાય છે.
અને જેકની એકલતા પણ, જેમ કે પેલી જોર્જેટ નામની વેશ્યા સાથે ડિનર પર જાય છે, એ પ્રેમ નથી પણ એકલતા દૂર કરવાનો પ્રયાસ છે.
એટલે પુસ્તક એક જાણે પાયો નાખે છે. પાત્રો વચ્ચેનો તણાવ, ઈચ્છાઓ, ઈર્ષા, ન કહી શકાતી પીડા, એ બધું ગોઠવે છે. આપણને ખબર પડે છે કે કંઈક થવાનું છે.
બરાબર. હવે પુસ્તક બે, સ્પેન, પેમ્પલોના, ફિએસ્ટા ઓફ સાન ફર્મિન. બુલફાઇટ્સ જોવા માટે બધા નીકળે છે.
પણ ત્યાં પહોંચતા પહેલા જેક અને એનો મિત્ર બિલ ગોર્ટન, એ લોકો થોડા દિવસ માટે પહાડોમાં જાય છે, બર્ગ્યુગેટ પાસે, માછીમારી કરવા.
અચ્છા, માછીમારી.
અને આ નાનકડો પ્રવાસ બહુ મહત્વનો છે. પેરિસની કૃત્રિમતા અને પેમ્પલોનાની આવનારી અંધાધૂંધીથી સાવ અલગ શાંતિ, પ્રકૃતિ, સાદગી.
જેટ અને બિલ માછલી પકડે છે, સાથે જમે છે, વાઇન પીવે છે, મિત્રતાનો આનંદ, જાણે એક શુદ્ધતાની ક્ષણ.
હા, જેકને અહીં જાણે થોડી વાર માટે શાંતિ મળે છે. જીવનમાં કોઈ ક્રમ હોય, વ્યવસ્થા હોય એવો અહેસાસ, પણ આ શાંતિ ટૂંકી છે.
જેવું એ લોકો પેમ્પલોના પહોંચે છે,
વાતાવરણ બદલાઈ જાય છે. બ્રેટ, માઇક અને પેલો રોબર્ટ કોહન પણ આવી જાય છે, ના પાડી હોવા છતાં, અને ફિએસ્ટા શરૂ થાય છે.
અને ફિએસ્ટાની સાથે પાત્રોની અંદર દબાયેલો તણાવ પણ બહાર આવે છે.
આખું શહેર જાણે ગાંઠોતુર થઈ જાય છે. દારૂ, નાચગાન, ધાર્મિક સરઘસો, બુલફાઇટિંગનો રોમાંચ, આ બધું એમની અંદરની અસ્થિરતાને વધારે છે.
અહીં માઇક તો સાવ કાબુ બહાર જતો રહે છે. નશામાં કોહનને સતત ટોણા મારે છે, એના યહૂદી હોવા પર, બ્રેટ પાછળ પડવા પર, ગ્રુપની ક્રૂરતા દેખાય છે.
અને પછી આવે છે ક્લાઇમેક્સ. બ્રેટનું ધ્યાન જાય છે પેડ્રો રોમેરો પર.
રોમેરો, યુવાન બુલફાઇટર,
ફક્ત 19 વર્ષનો, પણ ગજબનો કુશળ. એનામાં એક શિસ્ત છે, ગ્રેસ છે, શુદ્ધતા છે. જેક એમની મુલાકાત કરાવે છે અને બ્રેટ એનાથી ખૂબ પ્રભાવિત થાય છે. એમની વચ્ચે સંબંધ શરૂ થાય છે.
ઓહો,
આ વાત કોહનથી કેવી રીતે સહન થાય?
નથી થતી. એ ગુસ્સામાં, ઈર્ષામાં ભાન ભૂલી જાય છે. એ પહેલા જેક અને માઇક સાથે લડે છે અને પછી રોમેરોને પણ મારે છે.
ઓ બાપરે.
હા, રોમેરો ભલે બોક્સર નથી પણ હિંમતથી લડે છે. પણ આ ઘટના પછી બધું ખતમ. મિત્રતા, વિશ્વાસ, જૂથ તૂટી જાય છે. રોમેરોની પ્રામાણિકતા અને આ લોકોની નૈતિક પડતી વચ્ચેનો તફાવત સ્પષ્ટ દેખાય છે.
પુસ્તક ત્રણમાં શું થાય છે પછી?
ફિએસ્ટા પૂરો. અપમાનિત થયેલું ગ્રુપ વિખેરાઈ જાય છે. કોહન ગયો, માઇક, બિલ પણ ગયા.
જેક થોડો સમય સ્પેનમાં જ રહે છે, સાન સેબેસ્ટિયનમાં. શાંતિ શોધવાનો પ્રયાસ કરે છે. એ ઉન્મત્ત વાતાવરણ પછી એક ખાલીપો લાગતો હશે.
હા, એક ઉદાસીન શાંતિ. પણ જેવી એને થોડી સ્વસ્થતા મળે છે, ત્યાં મેડ્રિડથી બ્રેટનો ટેલિગ્રામ આવે છે.
શું થયું હોય છે?
એણે રોમેરોને છોડી દીધો છે, કારણ કે એને લાગે છે કે રોમેરો જેવા સારા માણસને બગાડી નાખશે. હવે એ એકલી છે, પૈસા પણ નથી.
અને જેક, એ જાય છે એની પાસે?
હા, એનો પ્રેમ, એની કર્તવ્ય ભાવના, એ મેડ્રિડ જાય છે. અને છેલ્લું દૃશ્ય, ટેક્સીમાં જેક અને બ્રેટ.
પેલું પ્રખ્યાત વાક્ય.
હા, બ્રેટ કહે છે, ઓહ જેક, આપણે સાથે કેટલો સરસ સમય પસાર કરી શક્યા હોત.
અને જેકનો જવાબ?
હા, એવું વિચારવું કેટલું સુંદર છે, નહીં?
યસ, ઇઝન્ટ ઇટ પ્રીટી ટુ થિંક સો?
આ વાક્યમાં જ બધી વ્યથા, બધી અશક્યતા આવી જાય છે.
કોઈ ઉકેલ નહીં, કોઈ સુખદ અંત નહીં, બસ વાસ્તવિકતાનો સ્વીકાર. એમની સ્થિતિ ક્યારેય બદલાશે નહીં. એ પ્રેમથી જોડાયેલા છે, પણ સંજોગોથી અલગ.
બરાબર. હવે પાત્રોની વાત કરીએ તો જેક બાન્સ એ માત્ર વાર્તા નથી કહેતો, એ પોતે પણ સંઘર્ષ કરી રહ્યો છે, નહીં?
હા, એ નૈતિક કેન્દ્ર બનવા મથે છે, પણ એ પોતે તૂટેલો છે. એની ઈજા એને સતત યાદ અપાવે છે કે એ બીજાઓ જેવો નથી. એટલે એ કોડ શોધે છે, જીવવા માટેના નિયમો.
એને નિયમો ક્યાં મળે છે?
કદાચ બુલ ફાઇટિંગની શિસ્તમાં, હિંમતમાં, અથવા પેલી માછીમારીની સાદગીમાં, પ્રકૃતિના ક્રમમાં. એ પીડા સહન કરવાનું શીખી ગયો છે, પણ અંદર ઝંખણા તો છે જ.
એનામાં એક શાંત સહનશીલતા છે. એ બધું જુએ છે, સમજે છે, પણ ઓછું બોલે છે. અંતમાં એ પોતાની અને બ્રેટની પરિસ્થિતિને સ્વીકારી લે છે, એક કડવો સ્વીકાર.
એના પ્રત્યે સહાનુભૂતિ થાય છે. અને બ્રેટ એશલી, એ તો જાણે એ સમયની નવી સ્ત્રી, સ્વતંત્ર.
હા, પણ એની સ્વતંત્રતા જ એને બાંધી રાખે છે. ભૂતકાળના આઘાત, વર્તમાનની અસ્થિરતા, એ અટવાયેલી છે. શાંતિની શોધમાં એક સંબંધમાંથી બીજામાં જાય છે.
પ્રેમ કરવા અને પામવા તડપે છે, પણ ટકાવી શકતી નથી. એનામાં એક સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ વલણ પણ દેખાય છે.
હા, પણ જેક સાથેનો એનો સંબંધ સૌથી સાચો લાગે છે. અને રોમેરો સાથેનો સંબંધ, જાણે શુદ્ધતાને પકડવાનો પ્રયાસ અને પછી રોમેરોને છોડી દેવો, કારણ કે એને બગાડવા નથી માંગતી.
એ એના પાત્રમાં એક ગ્રેસની, એક નૈતિક વૃદ્ધિની ક્ષણ છે. એ સ્વાર્થી નથી રહેતી ત્યાં.
બરાબર. હવે રોબર્ટ કોહન, એ સાવ અલગ, યુદ્ધનો અનુભવ નથી, એટલે હજુ જૂના રોમેન્ટિક વિચારોમાં જીવે છે.
પ્રેમ એટલે સર્વસ્વ, બલિદાન, કાયમી બંધન, આવા વિચારો. બ્રેટ માટેનો એનો જુસ્સો પણ જાણે કોઈ નવલકથા જેવો.
શરૂઆતમાં દયા આવે, કારણ કે ગ્રુપ એની સાથે સારો વ્યવહાર નથી કરતું. પણ પછી એની જેદ, એનો અધિકાર ભાવ અને છેલ્લે હિંસા, એ અપ્રિય બની જાય છે.
એની નિષ્ફળતા જાણે એ જૂના પુસ્તકીય રોમેન્ટિક વાદની નિષ્ફળતા છે, જે યુદ્ધ પછીની કઠોર દુનિયામાં ચાલે નહીં.
અને છેલ્લે પેડ્રો રોમેરો, નાનું પાત્ર પણ બહુ મહત્વનું.
પ્રામાણિકતા, શિસ્ત અને પેલું ગ્રેસ અંડર પ્રેશર, દબાણમાં પણ સ્વસ્થતા. એ આ ભટકતા પ્રવાસીઓથી સાવ જુદો.
જેક માટે એ આદર્શ છે, પોતાના કામ પ્રત્યે સમર્પિત. બ્રેટ માટે શુદ્ધ પુરુષત્વનું પ્રતીક. નવલકથામાં એક નૈતિક ધ્રુવતારક જેવો છે.
સરસ. હવે મુખ્ય વિષયો પર આવીએ. સૌથી મોટો તો પેલો લોસ્ટ જનરેશનનો જ મુદ્દો, ભ્રમણા, નિરાશા.
આખી પેઢીની કંઈક નવું સર્જવાની, જોડાવાની અક્ષમતાનું પ્રતીક.
બીજો મુદ્દો, નિરર્થકતા વિરુદ્ધ હેતુની શોધ. પ્રવાસીઓનું જીવન દારૂ, પાર્ટી, અર્થહીન વાતો.
અને સામે રોમેરો, જેનું જીવન બુલ ફાઇટિંગની કળા, શિસ્ત, સ્પષ્ટ હેતુથી ચાલે છે. પેલો એફિશિયન્ટ શબ્દ, બુલ ફાઇટિંગ પ્રત્યેનો શોખ અને સમજ, જાણે આવા કોઈ જુસ્સામાં જીવન અને મૃત્યુનો સામનો કરવાની પ્રામાણિક રીત મળે.
પ્રેમ અને સંવાદની નિષ્ફળતા પણ. જેક અને બ્રેટનો પ્રેમ ઊંડો છતાં અશક્ય.
પાત્રો સાચી વાત જ નથી કરી શકતા. સંવાદ ઉપર છલ્લો, કટાક્ષ પાછળ છુપાયેલો. પીડા વ્યક્ત નથી થતી, એટલે સંબંધો તૂટેલા રહે છે.
પુરુષત્વના જુદા જુદા ખ્યાલો પણ તપાસ્યા છે. જેકનું પુરુષત્વ સહનશીલતા અને સન્માન પર આધારિત, કોહનનો રોમેન્ટિક પણ નિષ્ફળ, માઇકનું ઝેરીલું, અસુરક્ષિત, અને રોમેરોનું શુદ્ધ આત્મવિશ્વાસુ.
અને આ બધાની વચ્ચે નૈતિક અને આધ્યાત્મિક ખાલીપામાંથી મુક્તિનો કોઈ રસ્તો છે? અર્થ કેવી રીતે મળે?
પુસ્તકનું શીર્ષક જે બાઇબલમાંથી છે એ કદાચ સંકેત આપે છે કે જીવનનું ચક્ર તો ચાલતું રહે છે. કદાચ સંપૂર્ણ સુખ નહીં, પણ મર્યાદાઓને સ્વીકારીને ગૌરવથી જીવવામાં જ કોઈક અર્થ છે.
બ્રેટ જ્યારે રોમેરોને છોડે છે ત્યારે એનામાં આ સ્વીકૃતિની ઝલક દેખાય છે.
હેમિંગવેની લખવાની સ્ટાઇલ પણ આ અનુભવને અસરકારક બનાવે છે.
ચોક્કસ. જેકનું પ્રથમ પુરુષ કથન, આખી વાર્તા એના દ્રષ્ટિકોણથી રંગાયેલી, પીડા, નિરીક્ષણ, ઝંખના.
વાર્તાનું બંધારણ પણ એપિસોડિક, પાત્રોના ભટકતા જીવન જેવું. ત્રણ ભાગ, પેરિસનો તણાવ, પેમ્પલોનાનો વિસ્ફોટ, ઉદાસ અંત, એક લય છે.
અને પીલી આઇસબર્ગ થિયરી, ભાષા સરળ, વાક્યો ટૂંકા, પણ જે નથી કહેવાયું એમાં જ બધું ભાર. ટૂંકા જવાબો, હાવભાવ, વારંવાર દારૂ પીવો, બધું બોલે છે.
પ્રતિકો પણ જોરવાર છે. જેકની ઈજા, શારીરિક અને ભાવનાત્મક તૂટફૂટ, બુલફાઇટ, જીવન, મૃત્યુ, કર્મકાંડ, હિંમત, કળા,
માછીમારીનો પ્રવાસ, શુદ્ધતા, શાંતિ, પલાયન,
અને દારૂ જે સામાજિક સાધન પણ છે, દર્દ ભૂલવાની દવા પણ અને સંઘર્ષ ભડકાવનાર પણ.
આ બધું સાંભળીને મનમાં એક ઊંડી ઉદાસી આવે છે. જેક માટે સહાનુભૂતિ, બ્રેટ અને કૌન માટે ગુસ્સો અને દયા બંને,
અને રોમેરો માટે આદર, કે આટલી અંધાધૂંધી વચ્ચે પણ એ કેટલો સ્થિર રહી શકે છે.
હા, આ નવલકથા યુવાની, પ્રેમ, સંભાવનાઓના વેડફાઈ જવાની વાત કરે છે. એ આપણને હચમચાવે છે, વિચારવા મજબૂર કરે છે.
જ્યારે આપણી દુનિયા, આપણી માન્યતાઓ તૂટે ત્યારે અર્થ ક્યાં શોધવો, અધૂરી ઈચ્છાઓ સાથે કેમ જીવવું, સન્માન એટલે શું?
કોઈ સહેલા જવાબ નથી, પણ પ્રશ્નો પૂછે છે, એની પ્રામાણિકતા જ એની તાકાત છે.
કદાચ એ શીખવે છે કે સંજોગો ગમે તેવા હોય, અંદરનું સન્માન જાળવવું, સત્યની શોધ ચાલુ રાખવી, એ હંમેશા શક્ય છે.
અને કદાચ એટલે જ એક ઉદાસીન લાગતી દુનિયામાં અર્થ શોધવાની આ મથામણને કારણે જ ધ સન ઓલ્સો રાઇઝિસ આજે પણ આપણને સ્પર્શે છે. પણ છેલ્લે એ વિચાર આવે કે શું ખરેખર કોઈ પેઢી લોસ્ટ હોય છે, કે દરેક પેઢી પોતાની રીતે જ લડે છે અર્થ શોધવા, રસ્તા ભલે જુદા હોય.
વિચારવા જેવી વાત છે.
વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.